એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર શ્રોતાઓ, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ચર્ચા કરવાના છીએ જેણે એમ કહી શકાય કે અમેરિકાના ઇતિહાસને જોવાની આખી રીત પર સવાલો ઊભા કર્યા છે.
હા, બિલકુલ.
પુસ્તક છે ધ 1619 પ્રોજેક્ટ, અ ન્યૂ ઓરિજિન સ્ટોરી, અને એના સંપાદક છે નિકોલ હાના જોન્સ.
અને આ પુસ્તક છે ને એ ખાલી ભૂતકાળની વાતો નથી કરતું. એની મુખ્ય વાત જ એ છે કે જો આજનું અમેરિકા સમજવું હોય, એમાં જે અસમાનતાઓ છે એ સમજવી હોય, તો ગુલામીનો જે ઇતિહાસ છે ને અને એનો જે વારસો છે એને તમારે કેન્દ્રમાં રાખવો જ પડે. એના વગર વાત અધૂરી છે.
સાચી વાત. અને આ મુદ્દો તો મતલબ ખાલી અમેરિકા માટે જ નહીં, આપણા માટે પણ એટલો જ અગત્યનો છે, ખરું ને? ઇતિહાસ કોણ લખે છે, કેવી રીતે લખાય છે,
બરાબર
કોનો દ્રષ્ટિકોણ આવે છે, કોનું રહી જાય છે, અને એ જૂની વાતો આજે પણ આપણને કઈ રીતે અસર કરે છે, આ બધું સમજવા જેવું છે. તો ચાલો ને આજે આ પુસ્તકમાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ પુસ્તકના સંપાદકથી, નિકોલ હાના જોન્સ. એમના વિશે થોડું જણાવશું, શું ખાસ છે એમના કામમાં, એમના દ્રષ્ટિકોણમાં?
ચોક્કસ. નિકોલ હાના જોન્સ એ અમેરિકાના બહુ જાણીતા પત્રકાર છે, લેખક પણ છે. એ ધ ન્યૂયોર્ક ટાઈમ્સ મેગેઝિન માટે લખે છે.
ઓકે.
અને એમનું મુખ્ય કામ રહ્યું છે નાગરિક અધિકારો પર, જાતિભેદ એટલે કે રેસનો મુદ્દો, અને ખાસ કરીને શાળાઓમાં જે ભેદભાવ જોવા મળે છે એના પર. આ વિષય પર એમણે ઘણું ઊંડાણપૂર્વકનું કામ કર્યું છે.
અને સાંભળ્યું છે કે એમના કામની ઘણી કદર પણ થઈ છે, એવોર્ડ્સ વગેરે.
હા હા, બિલકુલ. આ જે પુસ્તકની આપણે વાત કરી રહ્યા છે, 1619 પ્રોજેક્ટ, એમના માટે એમને પુલિત્ઝર પ્રાઇઝ મળ્યો છે. પત્રકારત્વમાં બહુ મોટો એવોર્ડ ગણાય.
વાહ.
અને એ સિવાય મેકાર્થર ફેલોશિપ પણ મળી છે, જેને લોકો જીનિયસ ગ્રાન્ટ તરીકે પણ ઓળખે છે. એટલે એમની ગણના એક બહુ જ સક્ષમ અને પ્રભાવશાળી અવાજ તરીકે થાય છે.
તો એમના દ્રષ્ટિકોણમાં એવું તે શું છે જે આ પ્રોજેક્ટને આટલો અલગ બનાવે છે?
મને લાગે છે ને એમાં બે ત્રણ વસ્તુઓ ભેગી થાય છે. એક તો એ પોતે પત્રકાર છે, એટલે એમનો અભિગમ પુરાવા આધારિત હોય, સંશોધન પર ભાર મૂકે.
બરાબર, ફેક્ટ્સ પર આધારિત.
હા. બીજું, અને આ બહુ મહત્વનું છે, એ પોતે એક અશ્વેત અમેરિકન મહિલા છે, એટલે આ ઇતિહાસ એમના માટે ખાલી પુસ્તકોનો વિષય નથી પણ એક જીવંત અનુભવ છે. એમના પોતાના કુટુંબનો ઇતિહાસ આની સાથે જોડાયેલો છે,
એટલે એમાં એક અંગત ટચ પણ આવે છે.
ચોક્કસ. અને એમના લખાણમાં એ ઊંડાંગ દેખાય છે. અને ત્રીજી વાત, એમની લખવાની જે શૈલી છે, બહુ જટિલ મુદ્દાઓને પણ એ એટલી સ્પષ્ટ અને અસરકારક રીતે રજૂ કરે છે કે સામાન્ય માણસ પણ એની સાથે જોડાઈ શકે,
સમજાય એવી ભાષામાં.
હા, બિલકુલ.
સરસ. તો હવે આવીએ પુસ્તકના મુખ્ય વિચાર પર. આ 1619 પ્રોજેક્ટ આખરે કહેવા શું માંગે છે, એનો સેન્ટ્રલ આઈડિયા શું છે?
જો મૂળ વાત પકડીએ ને તો આ પુસ્તક અમેરિકાના ઇતિહાસની જે પરંપરાગત શરૂઆત મનાય છે એને જ પડકારે છે.
એટલે કે પેલી 1776 વાળી વાત, સ્વતંત્રતાની ઘોષણા.
હા, એ જ. સામાન્ય રીતે એમ કહેવાય કે અમેરિકાનો જન્મ 1776માં થયો, પણ આ પુસ્તક દલીલ કરે છે કે ના, અમેરિકાની જે સાચી ઓરિજિન સ્ટોરી છે એનો પાયો તો 1619માં નંખાયો હતો.
1619 એટલે પેલું વર્ષ જ્યારે પહેલા ગુલામ બનાવેલા આફ્રિકનોને વર્જિનિયા લાવવામાં આવ્યા હતા.
બરાબર, એ જ. પુસ્તક કહે છે કે આ ઘટના કોઈ સાઇડ સ્ટોરી નથી, એ અમેરિકાના ડીએનએનો ભાગ છે. ગુલામી અને એના આધારે જે વંશીય ભેદભાવની આખી સિસ્ટમ ઊભી થઈ, એણે અમેરિકાના અર્થતંત્રને, એના કાયદાઓને, એની રાજનીતિને, સમાજને, અરે સંસ્કૃતિ, સંગીત, ખોરાક, લગભગ બધું જ ઘડ્યું છે.
એટલે કે ગુલામી માત્ર એક દુઃખદ ઘટના નહોતી પણ એક એવી શક્તિ હતી જેણે આખા દેશના વર્તમાનને આકાર આપ્યો છે.
ચોક્કસ. અને આ પુસ્તક કોઈ એક લેખકે નથી લખ્યું, એ એક સંગ્રહ છે. એમાં અલગ અલગ વિષયના નિષ્ણાતો, ઇતિહાસકારો, સમાજશાસ્ત્રીઓ, પત્રકારો, એમના લગભગ 18 જેટલા નિબંધો છે.
ઓહ, એટલે ઘણા બધા દૃષ્ટિકોણ ભેગા થયા છે.
હા. અને સાથે સાથે જાણીતા અશ્વેત કવિઓ અને લેખકોની કવિતાઓ અને ટૂંકી વાર્તાઓ પણ છે. આ બધાનો હેતુ એ છે કે ઇતિહાસની એક વધુ સાચી, વધુ પૂરી તસવીર રજૂ કરવી, જેથી આપણે આજે જે સમસ્યાઓ જોઈએ છીએ એના મૂળ સુધી પહોંચી શકીએ.
સમજાયું. ચાલો તો હવે થોડા ઊંડા ઉતરીએ, પુસ્તકના કેટલાક પ્રકરણોની વાત કરીએ. શરૂઆત કરીએ પહેલા પ્રકરણથી, ડેમોક્રેસી, જે નિકોલ હાના જોન્સે પોતે લખ્યું છે. શું છે એમાં?
આ નિબંધ એમ કહી શકાય કે આખા પ્રોજેક્ટનો સૂર નક્કી કરે છે. હાના જોન્સ શરૂઆત કરે છે એમના પિતાની વાતથી. એમના પિતા અમેરિકન આર્મીમાં હતા, દેશભક્ત હતા, ઘર પર અમેરિકન ધ્વજ લહેરાવતા. બહુ સીધો અને અઘરો સવાલ છે.
હા, એમની મુખ્ય દલીલ એ છે કે 1776માં જ્યારે આ શબ્દો લખાયા ત્યારે એ લખનારા મોટાભાગના લોકો પોતે ગુલામો રાખતા હતા, એટલે એમના માટે એ શબ્દોનો અર્થ અલગ હતો. એમના મતે એ આદર્શો લખાયા ત્યારે જ ખોટા હતા.
બાપરે, તો પછી સાચી લોકશાહી જેની અમેરિકા વાત કરે છે એ આવી ક્યાંથી?
એ જ તો પોઈન્ટ છે. હાના જોન્સ કહે છે કે સાચી અમેરિકન લોકશાહી કાગળ પરના શબ્દોમાંથી નથી આવી. એ તો એ શબ્દોને હકીકત બનાવવા માટે અશ્વેત અમેરિકનોએ જે પેઢીઓ સુધી સંઘર્ષ કર્યો, લડત આપી, એમાંથી જન્મી છે.
એટલે કે જેમણે અન્યાય સહન કર્યો એમણે જ લોકશાહીને સાચા અર્થમાં જીવંત કરી.
બરાબર. જેમને વ્યવસ્થિત રીતે બાકાત રાખવામાં આવ્યા હતા એમણે જ પોતાના અધિકારો માટે લડીને અમેરિકી લોકશાહીને વધુ સમાવેશી, વધુ સંપૂર્ણ બનાવવામાં સૌથી મોટો ફાળો આપ્યો છે.
એ વાત પર ભાર મૂકે છે કે દેશની આઝાદીની ભાવના અને અત્યંત ક્રૂર ગુલામી આ બંને એકબીજા સાથે જોડાયેલા છે. આ જ અમેરિકાનો મૂળભૂત વિરોધાભાસ છે. ઊંડી વાત છે. આગળ વધીએ તો બીજું પ્રકરણ છે રેસ, એટલે કે જાતિ. આ ઇતિહાસકાર માર્થા એસ જોન્સે લખ્યું છે. મેં સાંભળ્યું છે કે આ પ્રકરણ જાતિના વિચાર પર જ સવાલ ઉઠાવે છે.
હા, બિલકુલ. આ પ્રકરણની દલીલ બહુ જ પાયાની છે. માર્થા જોન્સ કહે છે કે જાતિ રેસ જેવી કોઈ જૈવિક એટલે કે બાયોલોજિકલ હકીકત છે જ નહીં.
ઓહ, તો પછી આ કાળા અને ગોરાનો ભેદ આવ્યો ક્યાંથી?
એ જ એમનો મુદ્દો છે. એ કહે છે કે આ જાતિનો વિચાર તો સમાજે અને ખાસ કરીને કાયદાએ ઊભો કર્યો છે. એ એક સામાજિક અને કાનૂની રચના છે. અને એ શા માટે ઊભી કરાઈ? તો કે આફ્રિકાથી લાવેલા લોકોને ગુલામ બનાવવાને અને અહીંના મૂળ અમેરિકનોની જમીનો પડાવી લેવાને યોગ્ય ઠેરવવા માટે.
એટલે કે આ ભેદભાવ ઊભો કરવો એ સમયની જરૂરિયાત હતી.
હા, આર્થિક અને સામાજિક વ્યવસ્થા ટકાવી રાખવા માટે. એમણે વિગતવાર બતાવ્યું છે કે કેવી રીતે શરૂઆતના વસાહતી કાયદાઓએ નક્કી કર્યું કે જો કોઈની માતા આફ્રિકન હોય તો એ બાળક આજીવન ગુલામ જ ગણાશે. એ વારસાગત બની ગયું.
એટલે ગુલામી પેઢી દર પેઢી ચાલે. બરાબર. અને બીજી બાજુ શ્વેત હોવું એને સ્વતંત્રતા અને માલિકીના હક સાથે જોડી દેવાયું. માલિકી એટલે જમીનની, ધંધાની અને હા, બીજા માણસોની પણ.
બાપરે.
એટલે નિષ્કર્ષ એ છે કે જાતિવાદ ગુલામીમાંથી પેદા નથી થયો, પણ ગુલામીને શક્ય બનાવવા અને ટકાવી રાખવા માટે જાતિવાદનો વિચાર ઘડવામાં આવ્યો. એ ગુલામીનો વૈચારિક આધાર હતો.
સમજાયું. આ ખરેખર આંખ ખોલી નાખે એવું છે. હવે એક એવા પ્રકરણ પર આવીએ જેણે ઘણી ચર્ચા જગાવી છે. પ્રકરણ 5, કેપિટલિઝમ, મેથ્યુ ડેસમન્ડનો. એ કહે છે કે આધુનિક અમેરિકન મૂડીવાદ અને ગુલામી વચ્ચે સીધો સંબંધ છે. આ કેવી રીતે?
હા, આ પુસ્તકની સૌથી કદાચ ઉશ્કેરણીજનક દલીલોમાંની એક છે. ડેસમન્ડ, જે પોતે સમાજશાસ્ત્રી છે, એ કહે છે કે આજનો જે આધુનિક અમેરિકન મૂડીવાદ છે એની ઘણી બધી કાર્યપદ્ધતિઓ સીધી જ ગુલામ પ્લાન્ટેશનની વ્યવસ્થામાંથી ઉતરી આવી છે.
પ્લાન્ટેશન એટલે પેલી મોટી ખેતીવાડી જ્યાં ગુલામો પાસે કામ કરાવતા.
હા, પણ એ સાદી ખેતી નહોતી. ડેસમન્ડ એને ફેક્ટરી જેવી ગણાવે છે. અત્યંત ક્રૂર પણ નફો કમાવવા માટે બહુ જ કાર્યક્ષમ રીતે ચાલતી વ્યવસ્થા.
કેવી રીતે? મતલબ શું સામ્યતા છે આજની કંપનીઓ સાથે?
ડેસમન્ડ ઘણા ઉદાહરણ આપે છે, જેમ કે પ્લાન્ટેશનના માલિકો દરેક ગુલામના કામનો બારીક હિસાબ રાખતા, કલાકે કલાકે કોણે કેટલું કામ કર્યું. ઉત્પાદકતા વધારવા માટે સતત દબાણ અને હિંસાનો ઉપયોગ થતો.
ઓકે.
ગુલામોને માનવ મૂડી ગણવામાં આવતા, એમની કિંમત અંકાતી, એમનું ડેપ્રિસિએશન ઘસારો ગણાતો, એમને ગીરવે મૂકીને લોન લેવાતી. ડેસમન કહે છે કે આ બધી ટેકનિક, ઝીણવટભર્યું રેકોર્ડ કીપિંગ, ઉત્પાદકતા પર અતિશય ભાર, માણસોને વસ્તુની જેમ ગણવા, ખર્ચ ઘટાડવા માટે શોષણ, આ બધું જ આજના કોર્પોરેટ મેનેજમેન્ટના સિદ્ધાંતોનો પાયો બન્યો.
એટલે એમનું કહેવું છે કે અમેરિકાની આર્થિક સફળતાનો પાયો આ શોષણ પર રચાયેલો છે.
હા, એમનો મુખ્ય મુદ્દો એ જ છે કે યુનાઇટેડ સ્ટેટ્સની જે અપાર સંપત્તિ છે એ બળજબરીથી કરાવાયેલી વગર પગારની મજૂરીના પાયા પર ઊભી થઈ છે. મૂડીવાદ અને ગુલામી એકબીજા સાથે જોડાયેલા હતા.
આ વિચારવા જેવું છે. ચલો સંસ્કૃતિ તરફ વળીએ. પ્રકરણ 12 છે મ્યુઝિક. વેસ્લી મોરિસનું એ અમેરિકન સંગીત પર અશ્વેત પ્રભાવની વાત કરે છે. આ તો જાણીતી વાત છે, પણ એમાં શું નવું છે?
જાણીતી વાત છે, પણ મોરિસ એને બહુ ઊંડાણથી અને વ્યાપક રીતે જુએ છે. એમની દલીલ એ છે કે તમે અમેરિકાનું લગભગ કોઈ પણ લોકપ્રિય સંગીતનું સ્વરૂપ લઈ લો, બ્લૂઝ, જેઝ, ગોસ્પેલ, R&B, રોક એન્ડ રોલ, હિપહોપ, આ બધાના મૂળ ક્યાંક ને ક્યાંક ગુલામ બનાવાયેલા આફ્રિકનો અને એમના વંશજોએ જે સંગીત રચ્યું એમાં પડેલા છે.
એટલે આ બધું સંગીત ત્યાંથી આવ્યું એમ?
મૂળભૂત રીતે હા. આ સંગીત એમના માટે ખાલી મનોરંજન નહોતું, એમના દુઃખ, એમના સંઘર્ષ, એમની આશાઓ, એમના પ્રતિકારની અભિવ્યક્તિ હતી. એમની ઓળખ જાળવી રાખવાનું, પોતાની વાત કહેવાનું એક માધ્યમ હતું.
ગુલામીની પીડામાંથી સંગીત જન્મ્યું.
હા, અને એ સંગીત સ્વતંત્રતાનો સાઉન્ડટ્રેક બની ગયો. પણ મોરિસ એ પણ ધ્યાન દોરે છે કે કેવી રીતે શ્વેત અમેરિકાએ આ સંગીતને અપનાવ્યું, એનું વ્યાપારીકરણ કર્યું અને ઘણીવાર એનો આર્થિક લાભ મૂળ કલાકારોને મળ્યો જ નહીં, જેને આપણે કલ્ચરલ એપ્રોપ્રિએશન કહીએ છીએ.
હા, એ મુદ્દો પણ છે.
છતાં અંતે તો આ સંગીત અમેરિકાની સૌથી મોટી અને વિશ્વભરમાં ફેલાયેલી સાંસ્કૃતિક ભેટ બની રહ્યું, જેનો પાયો અશ્વેત અનુભવમાં હતો.
બરાબર. હવે વાત કરીએ કાયદો અને સજાની વ્યવસ્થાની. પ્રકરણ 16, પનિશમેન્ટ. લેખક છે બ્રાયન સ્ટીવન્સન. એ ગુલામી અને આજની જેલ વ્યવસ્થા, જેને માસ ઇન્કાર્સરેશન કહે છે, એની વચ્ચે શું સંબંધ જોડે છે?
બ્રાયન સ્ટીવન્સન પોતે એક બહુ જાણીતા વકીલ છે, જેઓ ખોટી રીતે સજા પામેલા લોકો માટે લડે છે. આ પ્રકરણમાં એમની દલીલ એકદમ સીધી અને સ્પષ્ટ છે. એ કહે છે કે ગુલામી કાયદેસર રીતે નાબૂદ થઈ, પણ અશ્વેત લોકો પર નિયંત્રણ રાખવાની જરૂરિયાત પૂરી નહોતી થઈ.
એટલે કોઈ નવો રસ્તો શોધાયો?
હા, કાયદાનો જ ઉપયોગ કરીને. બંધારણમાં 13મો સુધારો આવ્યો, જેણે ગુલામી નાબૂદ કરી, પણ એમાં એક નાની છટકબારી રાખી દેવામાં આવી. એમ લખ્યું કે ગુનાની સજા તરીકે અનૈચ્છિક ગુલામી કરાવી શકાય.
ઓ, એટલે જો કોઈ ગુનો કરે તો એને ફરી ગુલામ જેવી સ્થિતિમાં રાખી શકાય?
બરાબર. અને આ છટકબારીનો ભયંકર દુરુપયોગ થયો. ગૃહયુદ્ધ પછી તરત જ દક્ષિણના રાજ્યોમાં કન્વિક્ટ લીઝિંગ સિસ્ટમ શરૂ થઈ.
એ શું હતું?
એમાં નજીવા ગુનાઓ માટે અથવા તો કોઈ ગુના વગર પણ હજારો અશ્વેત પુરુષોને પકડી લેવામાં આવતા અને પછી એમને જેલમાંથી સીધા કંપનીઓને, ફેક્ટરીઓને, ખેતરોને મજૂરી કરવા માટે ભાડે આપી દેવાતા. પરિસ્થિતિ ગુલામી કરતા પણ બદતર હતી ઘણીવાર.
આ તો કાયદાના નામે ફરી ગુલામી જ થઈ.
ચોક્કસ. અને આ પરંપરા આગળ વધતી રહી. પછી આવ્યા જીમ ક્રોના કાયદા, જેણે અલગાવ અને ભેદભાવને કાયદેસર બનાવ્યા. અને છેલ્લે 20મી સદીના અંત ભાગમાં ડ્રગ્સ વિરુદ્ધ યુદ્ધના નામે જે કાયદાઓ બન્યા, જે સજાઓ કડક થઈ, એનો સૌથી મોટો ભોગ બન્યા અશ્વેત સમુદાયના લોકો.
હા, એના આંકડા તો ચોંકાવનારા છે.
સ્ટીવન્સન એ જ કહે છે કે આજની જે અમેરિકાની ફોજદારી ન્યાય પ્રણાલી છે, જેમાં અપ્રમાણસર રીતે અશ્વેત લોકો કેદ છે, એ બીજું કંઈ નથી પણ ગુલામી અને જીમ ક્રોની વ્યવસ્થાનું જ એક આધુનિક સ્વરૂપ છે. વંશીય નિયંત્રણ ટકાવી રાખવાની એક સિસ્ટમ. અને છેલ્લો એક મહત્વનો મુદ્દો લઈએ, આરોગ્ય ક્ષેત્રનો. પ્રકરણ 10, મેડિસિન. લિન્ડા વિલારોસાનું એ આજના સમય પણ સ્વાસ્થ્ય સેવામાં જે વંશીય અસમાનતાઓ દેખાય છે એના મૂળ ગુલામીમાં શોધે છે.
હેલ્થ કેરમાં પણ આ કેવી રીતે બને? મેડિકલ સાયન્સ તો ઓબ્જેક્ટિવ હોવું જોઈએ ને?
એવું આપણે માનીએ છીએ, પણ વિલારોસા ઇતિહાસ ખોદીને બતાવે છે કે ગુલામીના સમયમાં અશ્વેત લોકોના શરીરને અભ્યાસ અને પ્રયોગો માટે વપરાતા હતા એમની સંમતિ વગર. ઘણા પ્રખ્યાત ગણાતા ડોક્ટરોએ આવા પ્રયોગો કર્યા હતા.
ઓ માય ગોડ.
એટલું જ નહીં, એ સમયે એવી ખોટી સ્યુડો સાયન્ટિફિક, આભાસી વૈજ્ઞાનિક થિયરીઓ ફેલાવવામાં આવી હતી, જેમ કે અશ્વેત લોકોને પીડા ઓછી અનુભવાય છે, એમના ફેફસા નબળા હોય છે, એમને અમુક રોગો થતા જ નથી, વગેરે વગેરે.
અને આ બધું શા માટે? નેતાઓ આજે પણ અસર કરે છે?
દુર્ભાગ્ય હા. વિલારોસા પુરાવા સાથે દલીલ કરે છે કે આમાંની ઘણી ધારણાઓ સભાનપણે કે અભાનપણે આજે પણ મેડિકલ પ્રોફેશનમાં જીવંત છે. એના કારણે શું થાય છે? અશ્વેત દર્દીઓની પીડાને ઓછી ગંભીર ગણવામાં આવે, એમના લક્ષણો પર પૂરતું ધ્યાન ન અપાય, એમને યોગ્ય સારવાર ન મળે.
આ તો બહુ ગંભીર વાત છે.
હા, અને એના પરિણામો દેખાય છે, જેમ કે અશ્વેત સ્ત્રીઓમાં પ્રસૂતિ સમયે મૃત્યુનું પ્રમાણ શ્વેત સ્ત્રીઓ કરતાં ઘણું વધારે છે. અને આ બધા અનુભવોને કારણે આખા સમુદાયમાં આરોગ્ય તંત્ર પ્રત્યે એક ઊંડો અવિશ્વાસ પેદા થયો છે. એટલે આ તફાવતના મૂળ ઘણા ઊંડા છે.
ખરેખર આ બધા પ્રકરણોની વાત સાંભળીને સમજાય છે કે આ પુસ્તક કેટલું બહોળું અને કેટલું ઊંડું છે, કોઈ એક પાસાને નથી છોડ્યું. ચાલો હવે જો આપણે આખા પુસ્તકના મુખ્ય સંદેશા કે મુખ્ય વિચારોને ટૂંકમાં તારવવા હોય તો શું કહી શકીએ?
મને લાગે છે પહેલો અને સૌથી મોટો મુદ્દો તો એ જ છે જે તમે શરૂઆતમાં કહ્યું. રાષ્ટ્ર પોતાની શરૂઆત ક્યાંથી ગણે છે એ બહુ ફરક પાડે છે. 1619 કે 1776, આ પસંદગી જ નક્કી કરે છે કે તમે ઇતિહાસને કઈ નજરે જુઓ છો.
હા, અને આ વાત આપણને આપણા ઇતિહાસ વિશે પણ વિચારતા કરે છે. શું આપણે ભારતના ઇતિહાસમાં બધા અવાજોને, બધા અનુભવોને સરખું સ્થાન આપીએ છીએ?
બરાબર. બીજો મુખ્ય વિચાર એ છે કે ગુલામી એ ખાલી એક સામાજિક દૂષણ નહોતું, એ અમેરિકાનું આર્થિક એન્જિન હતું. દેશની સંપત્તિ એના પર બની હતી. આ આપણને શીખવે છે કે કેવી રીતે આર્થિક વ્યવસ્થાઓ ઊંડા અન્યાય અને શોષણ પર આધારિત હોઈ શકે છે. આપણે ત્યાં વસાહતવાદનું ઉદાહરણ છે.
ત્રીજો મુદ્દો જે મને બહુ સ્પર્શી ગયો કે અધિકારો માટેનો સંઘર્ષ, ખાસ કરીને જે લોકો હાંશિયામાં છે એમનો સંઘર્ષ, એ આખી લોકશાહીને મજબૂત બનાવે છે.
સાચી વાત.
જેમ અશ્વેત અમેરિકાની લડતે બધા માટે નાગરિક અધિકારોનો વ્યાપ વધાર્યો, એમ આપણા દેશમાં પણ જ્યારે દલિતો, આદિવાસીઓ, મહિલાઓ કે લઘુમતીઓ પોતાના હક માટે લડે છે, ત્યારે એ આખા સમાજને વધુ ન્યાયી અને સમાન બનાવે છે.
ચોક્કસ. અને ચોથો મુદ્દો છે પ્રણાલીગત મુદ્દાઓની નિરંતરતાનો, એટલે કે ઐતિહાસિક ભેદભાવ અને અન્યાય ક્યારેય સાવ ખતમ નથી થઈ જતા, એ ખાલી પોતાનું રૂપ બદલે છે.
હા, જેમ ગુલામીમાંથી જિમ ક્રો અને એમાંથી માસ ઇન્કાર્સરેશન આવ્યું.
બરાબર. એ જ રીતે આપણે ત્યાં પણ જોવાનું રહે કે જ્ઞાતિવાદ કે સાંપ્રદાયિકતા જેવા મુદ્દાઓ કેવી રીતે નવા નવા સ્વરૂપે ટકી રહે છે. આપણે ખાલી વ્યક્તિગત પૂર્વગ્રહ નહીં પણ આખી સિસ્ટમની પેટર્ન જોવી પડે.
અને પાંચમો સંદેશ જે આશા પણ આપે છે એ છે પ્રતિકાર, સ્થિતિસ્થાપકતા અને સંસ્કૃતિનું સર્જન. આટલા ભયાનક દમન અને અત્યાચાર સામે પણ ટકી રહેવું, પોતાની ઓળખ જાળવી રાખવી અને સંગીત, સાહિત્ય જેવી કલાઓ દ્વારા પોતાની અભિવ્યક્તિ કરવી, એ માનવ જુસ્સાની તાકાત બતાવે છે.
હા, એ બહુ જ મહત્વનો મુદ્દો છે. પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય. તમને કોઈ ખાસ યાદ આવે છે?
પીરો, મૂળભૂત સવાલ જ શું થાય જો આપણે માનીએ કે અમેરિકાની વાર્તા માટે 1619 એટલું જ મહત્વનું છે જેટલું 1776?
હા.
શું થાય જો સાચી સ્થાપના સ્વતંત્રતાની ઘોષણા નહીં પણ પહેલા ગુલામ આફ્રિકનોનું આગમન હોય? આ એક જ સવાલ આખો દ્રષ્ટિકોણ બદલી નાખે છે.
બરાબર. અને પેલો બીજો વિચાર કે આપણા લોકશાહીના સ્થાપક આદર્શો લખાયા ત્યારે ખોટા હતા, આ વાક્ય જેટલું પાવરફુલ છે.
હા, અને એનું બીજું વાક્ય પણ, અશ્વેત અમેરિકનોએ પોતાના સંઘર્ષ દ્વારા એને સાચા બનાવવા માટે લડત આપી છે. આ રાષ્ટ્રના મૂળમાં જે દંભ હતો એને ઉજાગર કરે છે પણ સાથે સાથે પરિવર્તન લાવનારા લોકોની ભૂમિકાને પણ સ્વીકારે છે.
અને મૂડીવાદવાળો વિચાર, અમેરિકન મૂડીવાદની ક્રૂરતા સમજવી હોય તો તમારે પ્લાન્ટેશનથી શરૂઆત કરવી પડે. આ આર્થિક સિસ્ટમ અને નૈતિકતાને સીધા જોડી દે છે.
હા, એ ખાલી આર્થિક વિશ્લેષણ નથી, એમાં નૈતિક પરિમાણ પણ છે. અને છેલ્લે પેલી કડી,
વંશીય અન્યાયની વાર્તા ગુલામી સાથે પૂરી નથી થતી, એ વિકસે છે. ગુલામી, જિમ ક્રો, સામૂહિક કારાવાસ,
આ બતાવે છે કે કેવી રીતે સિસ્ટમ પોતાને ટકાવી રાખે છે રૂપ બદલીને.
એ નિરંતરતા સમજવી બહુ જરૂરી છે.
તો આ બધી ઊંડી વાતો પછી એક સામાન્ય શ્રોતા માટે આ પુસ્તકના વિચારોનો રોજિંદા જીવનમાં શું ઉપયોગ હોઈ શકે? આમાંથી આપણે શું લઈ શકીએ?
મને લાગે છે સૌથી પહેલું તો આપણી આસપાસ જે પણ સામાજિક રાજકીય ઘટનાઓ બને છે, ખાસ કરીને જે ન્યાય, સમાનતા, અધિકારો સાથે જોડાયેલી હોય,
જેમ કે અનામતની ચર્ચા કે કોઈ લઘુમતી જૂથના પ્રશ્નો.
હા, બરાબર. એ બધી બાબતોને સમજવા માટે આ પુસ્તક એક નવું માળખું આપે છે. આપણે એને ખાલી આજની ઘટના તરીકે નહીં, પણ એક લાંબા ઇતિહાસના ભાગરૂપે જોઈ શકીએ, એના મૂળ ક્યાં છે એ સમજી શકીએ.
એટલે આપણી સમજણ વધુ ઊંડી બને. બીજું શું?
બીજું, આપણે પોતે વધુ જાણકાર અને વિવેચનાત્મક નાગરિક બની શકીએ. જે રાષ્ટ્રીય ઇતિહાસ આપણને શીખવાડવામાં આવ્યો છે, જે ઓફિશિયલ વાર્તાઓ છે, એના પર આપણે સવાલ પૂછતા થઈએ.
એમ કે આ વાર્તા કોણે કહી છે, કોની વાત રહી ગઈ છે.
હા, અલગ અલગ દ્રષ્ટિકોણ શોધવાનો પ્રયત્ન કરીએ, સંઘર્ષોના મૂળ કારણો સમજવાનો પ્રયાસ કરીએ. આ જ વસ્તુ આપણે ભારતના સંદર્ભમાં પણ લાગુ પાડી શકીએ.
અને ત્રીજું, કદાચ આપણા પોતાના પૂર્વગ્રહો વિશે વિચારવા માટે પણ આ ઉપયોગી થઈ શકે.
ચોક્કસ. સમાજમાં જે ઐતિહાસિક ભેદભાવો રહ્યા છે, જ્ઞાતિના, ધર્મના, પ્રદેશના, એ ક્યાંક ને ક્યાંક આપણા અજાગ્રત મનમાં પણ અસર કરતા હોય છે. આ પુસ્તક આપણને એ ઓળખવામાં અને એના વિશે વિચારવામાં મદદ કરી શકે છે.
અને કદાચ આપણે આપણા રાષ્ટ્રીય પ્રતીકો, રજાઓ, સ્મારકો, રાષ્ટ્રગીત આ બધાને પણ થોડી વધુ જટિલતાથી જોઈ શકીએ, ખાલી ગૌરવ નહીં પણ ઇતિહાસની બધી બાજુઓ સ્વીકારી શકીએ.
સાચી વાત છે. આખી ચર્ચાના અંતે જો મને પૂછો કે મારા માટે સૌથી મોટી શીખ શું રહી, તો એ છે કે ઇતિહાસ ખરેખર ક્યારેય ભૂતકાળ નથી હોતો, એ વર્તમાનમાં સતત જીવંત હોય છે. ગુલામી કાયદામાં ભલે નાબૂદ થઈ, પણ એની અસરો, એની માનસિકતા, એની સિસ્ટમ એ આજે પણ સમાજના દરેક સ્તરમાં દેખાય છે. પછી એ આરોગ્ય હોય, શિક્ષણ હોય, સંપત્તિની વહેંચણી હોય કે ન્યાયતંત્ર હોય. આ કનેક્શન સમજવું બહુ જ જરૂરી છે.
અને મારા માટે જે વિચાર સૌથી વધુ પ્રભાવશાળી રહ્યો તે એ છે કે જે જૂથો સૌથી વધુ દમિત હોય છે, એમનો પોતાના અધિકારો માટેનો સંઘર્ષ જ ખરા અર્થમાં લોકશાહીને મજબૂત અને વિસ્તૃત બનાવે છે.
બરાબર.
એ લડાઈ ખાલી એમના માટે નથી હોતી, એ આખા સમાજને આગળ લઈ જાય છે. આ પુસ્તક ખરેખર આપણા સમાજ અને આપણા ઇતિહાસ વિશે નવેસરથી વિચારવા મજબૂર કરે છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.